તમે જો મહારાજ અંત્ય પ્રકરણમાં આ વખતે બધા વચનામૃતની અંદર મહારાજ નિષ્ઠાની વાત લાવે છે. એક એક વચનામૃતમાં નિષ્ઠાની વાત લાવે. તમે પ્રથમના વચનામૃત જોજો, પ્રથમના વચનામૃતની અંદર તમને આટલી નિષ્ઠાની વાત જોવા નહીં મળે. શું કામ મહારાજને હવે મનુષ્યકૃતિ તને જે ધારણ કર્યું છે એને સંકેલવું છે, એટલે જે શુદ્ધ મુમોક્ષ છે એની અંદર કચાશ ન રહી જાય. એટલે મહારાજ હવે આપણને આ વચનામૃતમાં ઉપદેશ આપે એમ નહીં સમજતા, પણ હવે ભલામણ કરે છે એમ સમજ્યો. છેલ્લે છે ને, છેલ્લે ક્યાં ને, એને ભલામણ કહેવાય, એને ઉપદેશ ન કહેવાય, મધ્યભાગને ઉપદેશ કહેવાય. હવે મહારાજ ભલામણ કરે છે. ભલામણ એટલે જેની ઉપર ખૂબ ભાર દઈને વાત કહેવામાં આવે એને ભલામણ કહેવાય. ભલો થઈને જોજે, આમ કરજે, એને ભલામણ કહેવાય. સમજાય? એટલે મહારાજ આપણને ભલામણ કરી રહ્યા છે, ભલા થઈને જોજો, સમજણ આવી રાખજો, અમને સર્વોપરી સમજજો, અમારી આજ્ઞામાં દ્રઢ બનીને રહેજો, અમે કહ્યું છે એમ ભલા થઈને કરજો, તો તમારે ને અમારે સંબંધ રહેશે, નહીં તો તમારે ને અમારા સંબંધ રહેશે નહીં. હવે 37મા મહારાજ જોરદાર વાત કરી, 38મા કેટલીક જોરદાર વાત કરી એ જોઈ રહ્યો હોય. સ્વામિનારાયણ રે, સ્વામિનારાયણ રે. સંવત 1885ના વૈશાખ સુધી 14ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિશે બિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા વરણ બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે મેં સાંખ્યાદિક શાસ્ત્રના વિચારે કરીને એમ નિશ્ચય કર્યો છે, જે માયાના કાર્યમાંથી ઉત્પન્ન થયા જે આકાર માત્ર તે સર્વ મિથ્યા છે. મહારાજ કેમ સાંખ્યાદિક શાસ્ત્ર વાંચી નિર્ણય, યોગાદિક શાસ્ત્ર નું કીધું, સાંખ્યાદિક કીધું, સાંખ શાસ્ત્રો કેમ લેવા? માવો ભગત કયો? હા, સાંખ શાસ્ત્રોનો મત એવો છે જે બધું ખોટું કરે છે. મહારાજ કે અમને સાંખ શાસ્ત્ર ગમ્યું કારણ કે બધું ખોટું કરે છે, અને અમને હકીકત સાંખ શાસ્ત્રના માધ્યમથી મેં દ્રષ્ટિ ફેરવી ખબર પડી ગઈ, જણાણું કે એની વાત સાચી છે. અહીંથી લઈને પ્રકૃતિ પુરુષ સુધીનું કાંઈ સાચું નથી, બધું ખોટું છે. કેમ જે સર્વે આકાર કાળે કરીને નાશ પામે છે, માનો આજ નથી નાશ પામતા પણ કાળે કરીને નાશ પામે છે. કારણ કે વિરાટ છે ને, વિરાટ, વિરાટના એક દિવસની અંદર બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય નાશ થઈ જાય, 14 ઇન્દ્ર અને 14 મનુ જતા રહે. એ વિરાટને 30 દિવસનો મહિનો, 12 મહિનાનું વર્ષ, એવા 100 વર્ષની આવરદા છે. પણ વિરાટને 100 વર્ષ જ્યારે પૂરા થાય ને ત્યારે પ્રધાન પુરુષને 1 દિવસ થાય. એવા પ્રધાન પુરુષ 100 વર્ષ સુધી આવરદા રાખે ત્યારે મહાપુરુષનો 1 દિવસ થાય. એવો મહાપુરુષ 100 વર્ષ જ્યારે આવરદા રાખે ત્યારે આત્યંતિક પ્રલય થાય. મહારાજ કે ભલે એની આટલી મોટી લાય આયુ છે પણ 1 દાડો તો નાશ થવાની ને. એટલે મહારાજ કે કાળે કરીને બધું નાશ પામી જવાનું. જોકે ભક્તો, આ ઉપાસનાની બાબત તો આપણા મનમાં ક્યારેક ક્યારેક બહુ નવાઈ લાગે કે લોકો બિચારા કેટલાક હજુ આ પ્રાથમિક અવસ્થામાં છે. વિરાટના 1 દિવસમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેયનો લય થઈ જાય, નાશ થઈ જાય. એને માટે દુનિયા ગાંડી થઈ ગઈ છે અને એને સર્વસ્વ સમજે છે. બોલો, બની શકે ક્યારેક ભૂલ થઈ જાય કે મુખ્યમંત્રીને વડાપ્રધાનને સ્થાને સમજી લે તો હજી આપણે લેટ ગો કરીએ, હજી થોડું ઘણું લેટ ગો કરીએ. બિચારે ભૂલ થઈ ગઈ અને મુખ્યમંત્રીનો પાવર જોને મનાઈ ગયો કે આ વડાપ્રધાન છે. પણ કેટલાક કેટલાક તો એવી મોટી ભૂલ કરે, સરપંચને વડાપ્રધાન માની લે છે. બોલો, અને એને નીચે માને છે કે બસ આપણે તો કૃતકૃત્ય થઈ ગયા કારણ કે આપણે વડાપ્રધાનની ઓળખાણ થઈ ગઈ, આપણે બધું જ મળી ગયું. અરે બાપડા, પણ આવા તો કંઈક તું વિંધીશ ત્યારે વડાપ્રધાનના સ્થાને જઈશ. આવા તો અનંત છે, જેટલા ગામ બરાબર, જેટલા ગામ એટલા સરપંચ. કેટલા છે? જેટલા ગામ એટલા સરપંચ, એમ જેટલા બ્રહ્માંડ એટલા આ સરપંચ છે. સમજાય છે મારી ભાષા? કારણ કે બ્રહ્માંડ બ્રહ્માંડમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ તો છે, બ્રહ્માંડ બ્રહ્માંડમાં. તે બ્રહ્માંડ કેટલા છે? તો મધ્યના 42મા વચનામૃતમાં મહારાજને કીધું કે મહારાજ, તમારે એક એક રોમની અંદર અનંત કરોડો બ્રહ્માંડ ઉડતા ફરે, વાત સાચી? મહારાજ કે ખોટી વાત છે. તો કેમ છે? મહારાજ કે એ જે વાત થઈ છે ને એ અમારા રોમમાં નહીં પણ અક્ષરના એક એક રોમની અંદર ઉડતા ફરે, અમે તેથી પર છીએ. હવે અક્ષરના એક એક રોમમાં એક બે ની અનંત, કેટલા અનંત અને કરોડો બ્રહ્માંડ ઉડતા ફરે. બહુ સમજાય જેવો પોઈન્ટ છે, ઉડતા ફરે બ્રહ્માંડો. હવે એવા દરેક બ્રહ્માંડો, અનંત કરોડો બ્રહ્માંડો, એમાં બધી જગ્યાએ બ્રહ્મા વિષ્ણુ મહેશ તો સરપંચ છે જ. હવે એટલા બધા સરપંચ એના ઉપર બધા લેવલ આવે ને, હવે એની કિંમત ક્યાં સરપંચ અને વડાપ્રધાનની કિંમત ક્યાં, કે અનંત કરોડો બ્રહ્માંડ ઉડતા ફરે એવા જે અક્ષર એના જે માલિક છે, હવે એનું લેવલ ક્યાં, આનું લેવલ ક્યાં. અને તોય મનમાં વિચાર કરે, ઓલાનો આશ્રિત થયા પછી, વડાપ્રધાનનો કોન્ટેક્ટ થયા પછી, કે આ સરપંચને ખોટું લાગશે તો હેરાન તો નહીં કરે ને મને. બોલો, વિચારો. કદાચ મનમાં એમ થાય કે આટલા બધા અનંત કરોડો બ્રહ્માંડ અક્ષર એકરોમાં ઉડતા ફરી બધી વસ્તુ હકીકત હશે, કારણ કે લેવલ બાલની વાત વહી ગઈ ને, પણ એ હકીકત જ છે. પણ સમજાતું કેમ નથી? તો આપણી બુદ્ધિ ટૂંકી પડ્યા છે, આપણી બુદ્ધિનું લેવલ ટૂંકું છે. બુદ્ધિ બિચારી પોગી પોગી ને પોગે કે આ રજોગુણની પેદાશ, આ માયાનું ઉપાર્જન. એમાંથી કેટલું કેમ ઉપજે કહો, એ ખળું લઈ લીધા પછી ઢુહાને ધોકાઈને બાજરો કેટલોક નીકળે. એટલે તો બુદ્ધિ તો એવી છે, ઢુહાયેલા ધોકા જેવી, ઓલા ઢુહા જેવી ધોકાવેલા, તો એમાંથી નીકળી નીકળી નીકળે કેટલું, એ ક્યાં સુધી બિચારી પહોંચી શકે. હવે આ જે બ્રહ્મા વિષ્ણુ મહેશ, એના ઉપાર્જનમાં બુદ્ધિ પોકતી નથી. બ્રહ્માની ઉપાર્જન કોણે કર્યું? આ બ્રહ્માંડનું, બ્રહ્માજી. તો એણે જે ઉપાર્જન કર્યું એમાંય બુદ્ધિ પોકતી નથી. અમે અમેરિકાની અંદર ડૉક્ટર કિશોરભાઈને ત્યાં હતા, એને પહેલાં જો કેટલી બધી નિષ્ઠા નહીં, પણ મારીને ઈચ્છાથી શ્રીજી મહારાજ યોગ કરાવી દે અને આપણા બધા સંતોનો યોગ થઈ ગયો, અને હવે થોડું એને સર્વોપરી ઉપાય. બહુ મોટો ડૉક્ટર છે, આપણા ગયા મહોત્સવમાં ઘનશ્યામ લીલામૃતના મુખ્ય યજમાન હતા, કેફે એવો મહારાજનો. એ કે સ્વામી, જ્યારથી આપણા બધા સંતોનો યોગમાં આવ્યો, બાકી તો ઘણા સંતો યોગમાં હતા, પણ યોગમાં આવ્યો અને આ બધી કેસોડ બધું સાંભળ્યું, મને ઉપાસના જ્યારે દ્રઢ થઈ ને, ત્યારે હવે તો મને અમારો સાયન્સનું કંઈ વાંચતો હતો એમાંય મારીની સર્વોપરીતા દેખાય છે. બોલો. પછી એણે મને વાત કરી, મને કે સ્વામી, જે તમે વાત કરો છો ક્યારેક મારાને કે આપની, એ વાત બિલકુલ સાચી છે, કારણ કે આ દુનિયાના લોકો ભગવાન સુધી ન પહોંચે, એમાં ન પહોંચી શકે એમાં શું નવાય, કે બ્રહ્માના કાર્યમાં નથી પહોંચી શક્યા એમ કહીને. પછી એણે વાત મને કરી, મને કે સાયન્સ અત્યાર સુધી એવી માન્યતા ધરાવતું હતું કે પેલું શું કહેવાય, પેલે આવે ગંગા, આકાશગંગા, હા, જેને બીજું નામ મંદાકિની છે, આકાશગંગા એક છે, એવું સાયન્સ એવું માને છે કે એક આકાશગંગા છે, અને આકાશગંગાની અંદર અનેક તારલાઓ છે, અને એ તારાઓ એની અંદર ગ્રહો છે, અનેક ગ્રહો છે, એ ગ્રહો આ પૃથ્વી કરતાં અનેક ગણા મોટા વિસ્તારવાળા છે. આમ સાયન્સ માને છે, માનતું હતું કે આ પૃથ્વી કરતાં અનેક ગણા વિસ્તારવાળા એ આકાશગંગાની અંદર ગ્રહો રહેલા છે. વર્ષો એ જ બાબત કૂટ્યા હોતું હતું, પણ સ્વામી 3 વર્ષ પહેલાં એવું જાણવા મળ્યું કે એવી તો અનંત આકાશગંગાઓ છે. પહેલાં કેવું માનતો હતો, એક આકાશગંગા છે, એમાં આ પૃથ્વી કરતાં મોટા મોટા અનેક ગ્રહો છે. પણ હમણાં 3 વર્ષ પહેલાં એને સંશોધનમાં એવું હાથ આવ્યું કે એવી તો અનેક આકાશગંગાઓ છે સ્વામી. હવે એવી અનેક આકાશગંગાઓ, એમાં અનેક આ પૃથ્વી જેવડા ગ્રહો, આ બધું રહેલું છે, તો એ બધું તો હજી બ્રહ્માની સૃષ્ટિમાં છે. તો બ્રહ્માની સૃષ્ટિની સાયન્સ આટલે બધી ગયા પછી સંપૂર્ણ નથી ઓળખતું. હું તો કહું છું, હજી કે 5-10 વર્ષ જાય ને તે બીજું કાંક એને જડશે. આટલા બધા બુદ્ધિશાળી બ્રહ્માની સૃષ્ટિને જો ન સમજી શકે તો હવે તો સરપંચ છે પાછા. મહારાજે પણ કીધું કે ગામના પટેલિયા છે, એ તો સરપંચ છે, 55 પહેલા એ તો સરપંચ છે. તો મહારાજ ડૉક્ટર કહેતા હતા કે સ્વામી, તો પછી મહારાજ જે મોટપ લખી છે એ મોટપમાં સંશય કર્યા જેવું નથી. મોટા મોટા બુદ્ધિશાળી આ બ્રહ્માંડના કાર્યમાં ન પહોંચી શકે, તો મહારાજના કાર્યમાં તો પહોંચી શે ના શકે. જે સરપંચને ન ઓળખી શકે, વડાપ્રધાન ઓળખી ક્યાંથી શકે કોજી? જે સરપંચના કાર્યને પાર ન પામી શકે, એ વડાપ્રધાનના કાર્યને પાર ક્યાંથી પામી શકે? એ તો ભક્તજનો આપણા ખબર નહીં કયા જન્મના પુનઉદય થયા કે આપણે વડાપ્રધાનના કાર્યનું બધું ડિસ્ટ્રીબ્યુશન કરીએ છીએ અને એની વાતો કરીએ છીએ. હે, એના પાર્લામેન્ટની કેમ વ્યવસ્થા છે એની આપણે ચર્ચા કરીએ છીએ. આપણા તો કોણ જાણે ક્યાંય ભાગી છીએ. લાગે છે એક અબજો જન્મ ઊંધે માથે તપ અને સાધનાઓ કરીએ છીએ, એટલે આપણને વડાપ્રધાનની ચેમ્બર સુધી જવાનો મોકો મળ્યો. નહીતર આ બધી લેવલ તો સરપંચની ચેમ્બર સુધી જવાના નથી, અને આપણે વડાપ્રધાનના ચેમ્બર સુધી પહોંચી ગયા. એકાએ નાની સોની પ્રાપ્તિ નથી. પણ આ વાતની હા નથી પડતી એટલે જીવમાં દુબળાપણું રહે છે અને જીવની અંદર નાનપ રહે છે. જે દાડે અહીંયા સુધી દ્રષ્ટિ પડશે આપણે, તે દાડે એ મોજ કાંઈક મહા અલૌકિક હશે. એટલે અહીંયા મહારાજ બહુ અદ્ભુત વાત કરે છે. મહારાજ કે અમે સાંખ્ય શાસ્ત્રના મતથી વિચાર્યું તો અહીંયાથી લઈને પ્રકૃતિ પુરુષ સુધી બધું અમને નાશવંત ભાષવે. સર્વે આકાર કાળે કરીને નાશ પામે છે અને ભગવાનના અક્ષરધામની વિશે જે ભગવાનનો આકાર છે, ભગવાનના અક્ષરધામ સ્પષ્ટ શબ્દ લખ્યો, બીજી વચ્ચેનું બધું કાઢી નાખ્યું મહારાજ. ઘણા બધા ધામો છે, તમામ ધામોને એક બાજુ મૂકી દીધા મહારાજ અને એક જ ધામ ગણાવ્યું. મહારાજ કે ભગવાનનું જે અક્ષરધામ છે, અક્ષરધામને વિશે જે ભગવાનનો આકાર છે તથા તે ભગવાનના પાર્ષદ જે મુક્ત તેમના જે આકાર છે તે સર્વે સત્ય છે. ભગવાનનું અક્ષરધામ, ભગવાનના અક્ષરધામમાં રહેલા મુક્ત અને એમાં રહેલા મુક્તના પતિ એવા પરમેશ્વર એટલું સત્ય છે ને દિવ્ય છે ને અતિશય પ્રકાશયુક્ત છે. અને તે ભગવાનનો અને તે મુક્તનો જે આકાર તે પુરુષના જેવો દ્વિભુજ છે ને સચ્ચિદાનંદ રૂપ છે. અને તે અક્ષરધામને વિશે રહ્યા જે ભગવાન તે જે તે મુક્ત પુરુષ તેમણે દિવ્ય એવા જે નાના પ્રકારનો ઉપચાર તેણે કરીને સેવ્યા થકા ને તે મુક્ત પુરુષને પરમ આનંદને ઉપજાવતા થકા સદાય વિરાજમાન છે. અહીં સુધી તો બહુ સરળતાથી મારે વાત બતાવી કે કાળે કરીને પ્રકૃતિ પુરુષ સુધી બધું નાશ થઈ જાય છે ત્યારે ભગવાન, ભગવાનનું અક્ષરધામ એના મુક્ત રહે છે અને બધા મોજ કરે છે, એટલી વાત મારે બતાવી. હવે જે વાત બતાવે છે બહુ જ સમજ્યા જેવી છે. ઊંઘ નથી આવતી ને, બહુ જ સમજ્યા જેવી છે. અને આ વાતની હા પડી જાય એટલે ઓટોમેટિક તમામનો વજન ઓછો થઈ જાય. બીજાનો ભાર લાગી લાગી કરે છે ને, એ બધો ભાર ઓછો થઈ જાય અને પછી ટાઢા ઢેબરા ખાવાનો સમય વયો જાય. કંઈક ને પેટમાં દુખી ગયું, ટાઢા ઢેબરા ખાઈ ખાઈ બંધ કરી જાઓ. મહારાજે ગરમ ઢેબરાને પૂરીને બધું ખાવાનો મોકો આપ્યો, હુકામ ટાઢા ખાવો છો? આમાં સમજાય તમને પાછું? આમાં ટાઢા ઢેબરા ન ખાતા એટલે આવું શેંગળી કરો તો? ટાઢા ઢેબરા ન ખાતા હોય, આહા, હજી ખાય છે પણ 60% આપણે પગ્યા છે. એટલે આપણે ફર્સ્ટ ક્લાસ તો પ્રાપ્ત થઈ ગયો, પણ તમને ખબર છે મેડિકલ કોલેજમાં એડમિશન લેવું હોય તો ફર્સ્ટ ક્લાસની કોઈ કિંમત નથી છે. હે, હા, તમારે BSCમાં જવું હોય તો હજી મેળ પડી જાય, પણ મેડિકલમાં જો તમારે એડમિશન લેવું હોય તો મેળ પડે નહીં 60%. એમાં તો 70 મેળ નથી પડતો, 80 નથી મેળ પડતો, 90 ઉપર જ્યારે જાય ત્યારે પછી એડમિશન મળે. અને મેડિકલમાં એડમિશન મળતાની સાથે મહાન કહેવાય. એમાં આપણે છે ને 60% સુધી પહોંચ્યા એટલે ફર્સ્ટ ક્લાસમાં પહોંચ્યા છીએ, પણ આપણે ક્યાં સુધી પહોંચાડવું છે? 95 સુધી. હોય હોતો શક્ય નથી બનવાનું, મારા જ આવે તો નથી બનતું, પણ 90-95 સુધી પગી જવું છે. એટલે એને પગવા માટે શું કરવું પડે? આ જે પગેલા છે ને એણે હોતે જહેમત ઉઠાવવી પડશે, સમજાય? જે પગેલા છે એણે પણ જહેમત ઉઠાવવી પડશે અને આ મહારાજને ઓળખાવા માટે દાખલો કરવો પડશે. પોતાને યોગમાં આવેલા ભક્તોને આ વાત સમજાવવી, મહારાજનો ઘડો જે મહત્તા છે એનો ગુરુડો એના ગળા નીચે ઉતરાવી દેવો. અને ભક્તો, અમુક ભક્તો મહેનત કરે છે, તમને ખબર, સૌજન્ય આપણે પ્રાપ્ત થતા કેસેટ 15 રૂપિયા આપીએ છીએ. હું કામ આપીએ છીએ? આ ઘૂંટડો ઉતારવા હાટું, આ ઘૂંટડો ગળા નીચે ઉતરી જાય ને તમે આખા બ્રહ્માંડમાં જોયો ક્યાંય નહીં મળે. આપણે 15 રૂપિયા હુકમ આપીએ છીએ, આ ઘૂંટડો જે તે પ્રકાર કરીને જીવના ગળા હેઠે ઉતરી જાય. અને જે ભક્તોને આ વાત સમજાણે છે ને, અમારે કાંદીવલીના ભક્તો છે ને, એ અહીંથી 15 રૂપિયા લઈ જાય ને 7 રૂપિયા આપે, બોલો 7-7 રૂપિયા કેસટ આપે. એક તાન બસ આ ઘૂંટડો જીવાત્માના ગળા હેઠે ઉતારે છૂટક્યો છે એમાં મહારાજનો. રાજી પોછી કે સ્વામી અમે નથી સમજાવીએ કેમ? તો આ માધ્યમથી મેં સમજાવું છે, ઉપાડો. કોક કોક તો કે ક્યારેક ક્યારેક એવા 5 રૂપિયા આપને તો લઈ જતો કે 5 ઉપાડો, કે 5 આપી દઈ બોલો. ત્યારે ભક્તજનો આ ઘૂંટડો જીવાત્માના ગળા હેઠે ઉતરશે. આનું આપણને તાન હોવું જોઈએ. એમાં મહારાજનો રાજીપો છે. મધ્યના 13માં મહારાજ કીધું એમાં અમારો પૂર્ણ રાજીપો છે. આ વાત કોઈ પ્રસ્થાપિત કરે એમાં મહારાજ કે મારો પૂર્ણ રાજીપો છે, આ વાત નિત્ય નિત્ય નવી રાખજો અને જૂની નહીં થવા દેતા, આજ છે એવી નવી કાલ રાખજો. શ્રીજી મહારાજ પોતાનું સ્વરૂપ કોઈ સમજાવવામાં બહુ જ રાજી છે. માટે ભક્તો તમને પણ અનુરોધ છે, જેને વાતની હા પડી છે એ બીજા ભગવાનના ભક્તોને વાતની હા પડાવી દેજો. અને એટલું યાદ રાખજો, આવા મોટા જ્યારે ભગવાન મળ્યા અને આટલી ઊંચી આપણી સમજણ ગઈ હોય ત્યારે મેડિકલ કોલેજને એડમિશન લીધેલો વિદ્યાર્થી પછી એલીફેલી ન હોય પાછો. એને તમે જો તો ખબર પડી જાય કે આને મેડિકલમાં એડમિશન મળ્યું છે. એમ આપણું જીવન પણ પાછું એવું થવું જોઈએ. વાત સર્વોપરી કરીએ અને પાછા સમોસા ખાવા પગી જાય તો એ સેટિંગ થાય, અને વાત સર્વોપરી કરીને પાછા હોટલમાં ભજીયા ખાતા હોય તો એ હરખું ન આવે. વાત સર્વોપરી કરીને લસણ ડુંગળી વિના ઘણા નથી રહેવાતું તો એ સેટિંગ થાય. વાત સર્વોપરી કરીને મોઢામાં તમાકુ ભરી હોય તો એ ઠીક પડે નહીં. વાત જ્યારે સર્વોપરી કરતા હોય ત્યારે જીવન પણ સર્વોપરી થવું જોઈએ. અખંડ એનું અનુસંધાન હોવું જોઈએ કે હું તો મહારાજનો છું, તો મહારાજનો છું, તો હું મહારાજનો હોવાને નાતે આવડા મોટા મહારાજની સાથે મારો સંબંધ બંધાણો છે, માટે મારું જીવન પણ એવું હોવું જોઈએ. વડાપ્રધાન તો નીકળે ત્યાં ઠાઠમાઠમાં નીકળે, પણ એની આજુબાજુને બધા ઠાઠમાઠમાં નીકળે, નીકળે કે ન નીકળે. અને બિચારા અમારે હમણાં બિહારમાં ગયા હતા, સરપંચ હતા ગામના, કોણ હતું મારી યારે, હા વ્યાપક સમી હતા, બીજા મેલું હડથા જેવું ધોતી પહેરેલું સરપંચ છે, અને કફને એવી મેલી હડથા જેવી પહેરેલી. હવે સરપંચ એવા પહેર્યા હતા, ધારી રહેનારા કેવા પહેર્યા છે એ પછી તમારું અનુમાન કરવાનું. આપણે કોને હારે રહેનારા છીએ, સરપંચ હારે, વડાપ્રધાન હારે, કોને હારે, વડાપ્રધાન. તો વડાપ્રધાન હારે રહેતો એનો ઠાઠમાઠ એને સમકક્ષ હોવો જોઈએ. આપણે મહારાજના છીએ અને મહારાજ પાસે પહોંચવાના તાનવાળા છીએ, તો આપણું એક એક અંગ એક એક ક્રિયા કેવી હોવી જોઈએ, મહારાજને શોભાવે. માને કોઈ એમ કે સાબાઈ, બાકી સ્વામિનારાયણવાળાને કોઈ ન આંબે હો, પણ ઓલે તો હું કે ખબર, વાત મોટી મોટી કરે પણ સ્વામિનારાયણવાળા કે લસણ ડુંગળી તો ઝાપટે છે તો એ કલંક લાગે. માટે ભગવાનના ભક્તો શરીર બનજો, માયકાંગલું જીવન જીવવું નહીં, નબળું જીવન કોઈ જીવવું નહીં, નબળો વિચાર કરવો નહીં, નબળી ક્રિયા કદી કરવી નહીં, અદ્ભુત જીવન જીવવું એમ. તો આ મોજ લૂંટી શકાય છે, નહીં તો લૂંટી શકાય છે. અને ઘણા ભક્તોની ફરિયાદ નથી કે સ્વામી મારેને સર્વોપરી સમજી પણ કેફ કેમ નથી ચડતો, કેફ નથી ચડતો, એનું કારણ એ છે મારીની આજ્ઞા ક્યાંક લોપાય છે. ગોતો કેમ કેફ નથી ચડતો, ભલા માણા બોરિંગમાં પાણી આવ્યું છે, જ્યારે બોર વહેતો કર્યો ત્યારે 3 મશીનનું પાણી બહાર નીકળતું હતું, અને 20ની મોટર લઈને મૂકીએ છે, પાવર છે, સ્વિચ પાડી, પાણી બહાર કેમ ન આવ્યું, આવવું જ જોઈએ, હું કેમ ન આવ્યું, પાઇપમાં ક્યાંક ફોલ્ટ થઈ ગયો છે, હવાનેથી બહાર નીકળી જાય છે જેથી કરીને પાણી બહાર આવવા દેતું નથી, નહીતર આવવું જ જોઈએ. એમ આવા મહારાજ મળ્યા સર્વોપરી મહારાજ નિષ્ઠા હોય અને આજ્ઞા સંપૂર્ણપણે પડતી હોય તો કેફ કેમ ન ચડે, ચડવો જ જોઈએ. નથી ચડતો તો જરૂર ક્યાંકથી પાણી હવા બહાર નીકળી જાય છે કે જેથી કરીને એ વસ્તુ જે બહાર આવી જાય આવતી નથી. માટે ખબરદાર બનજો, માઇક અંગલા રહેશો નહીં. બહુ મોટે મહારાજે આપીએ છે. હવે જે મહારાજ કહે છે ને બરાબર ધ્યાન દઈને સાંભળજો. અત્યાર સુધી તેટલું જ કીધું કે કાળાંતરે અમારા વિના, અમારા ધામ વિના, અમારા મુક્ત વિના બધું નષ્ટ થઈ જાય છે. ભક્તો એટલું યાદ રાખજો, વૈકુંઠ અને ગોલોક એનો નાશ નથી થતો, પણ આત્યંતિક પ્રલયમાં લઈ થઈ જાય છે અને અક્ષરધામને એક દેશસ્થની અંદર રહી જાય છે. ઉત્પત્તિ કાળે હોય એમને સર્જન થઈ જાય છે. આ વાતને જરાક સમજી રાખજો. પણ હવે જે મહારાજ કહે છે બહુ સરસ વાત કહે છે. અને એવા સર્વોપરી જે પુરુષોત્તમ ભગવાન, કેવા, જે આત્યંતિક પ્રલયમાં પણ અનંત મુક્તો વિટાયા થકા, સ્વરાર થકા પોતાના ધામમાં બિરાજમાન રહે છે, એવા જે પુરુષોત્તમ ભગવાન તે દયાએ કરીને જીવોના કલ્યાણને અર્થે આ પૃથ્વી વિશે પ્રગટ થયા થકા સર્વ જન્ના નયન ગોચર વર્તે છે. એવા જે પુરુષોત્તમ ભગવાન એ જીવની પર દયાએ કરીને વર્તમાન કાળમાં નયન ગોચર, એટલે તમારી સામે દેખાય જ, બીજા નહીં, તે ભક્તો બેઠા તેને સામે કોણ દેખાતું છે, મહારાજ નયન ગોચર વર્તે છે ને તમારા ઇષ્ટદેવ છે. એટલું કીધું તો મારા નામથી અમે ભાબલ ભૂતળા ઘણા બેઠા છે તે સમજશે નહીં, હોય હો. એટલે મહારાજ કહે છે તમારા ઇષ્ટદેવ છે. મહારાજ કે હજી કોકને નહીં સમજાણો અમે, કારણ કે કીધું ને અમારા ઇષ્ટદેવ એટલે ઓલું સમજી બેસે છે પાછા, એટલે હજી મહારાજ ક્લિયરિટી કરવા માગે ને તમારી સેવાને અંગીકાર કરે છે. તમે જે વસ્તુ આપો હાથ હાથ લે છે, તમે વસ્ત્ર લાવો તો પોતે અભિધાન કરે છે, ઈ બીજા નહીં ઈષ્ટદેવ બીજું પાછું આડોળ સમજતા નહીં. અને એવા જે પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તેના સ્વરૂપમાં અક્ષરધામને વિશે રહ્યા જે ભગવાન તેના સ્વરૂપમાં કાંઈ પણ ભેદ નથી. મહારાજ કે અમારામાં અને અક્ષરધામમાં જે રહ્યા જે પુરુષોત્તમને એમાં કાંઈ પણ ભેદ નથી, એ બે એક જ છે. અને એવા જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તે અક્ષરાદિક સર્વના નિયંતા છે, બધાયના નિયંતા, અહીંયાથી લઈને પ્રકૃતિ પુરુષ સુધી બધા નિયંતા છે, ઈશ્વરના પણ ઈશ્વર છે. લો કરો વાત, ઈશ્વરના પણ ઈશ્વર છે. જેને દુનિયા ઈશ્વર કહે છે એના ઈશ્વર કોક છે, એ કોણ છે? તો પુરુષોત્તમ નારાયણ છે. ને સર્વ કારણના પણ કારણ છે, ને સર્વ પરિવર્તે છે, ને સર્વ અવતારના અવતારી છે. સર્વ કોઈ અવતારના અવતારી, સર્વ અવતારમાં જે કાંઈ સામર્થ્ય જણાય એ આ પુરુષોત્તમ નારાયણને આપેલું, સર્વ અવતારના અવતારી છે. ને તમારે સર્વને એકાંતિક ભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય છે. અને આ ભગવાનના જે પૂર્વે ઘણા અવતાર થયા છે તે પણ નમસ્કાર કરવા યોગ્ય છે, પૂજવા યોગ્ય છે, ઉપાસના કરવા યોગ્ય તો તમને મળ્યું એ સ્વરૂપ છે. અને ભગવાન આ જ ભગવાનના ઘણા પૂર્વે અવતાર થયા છે તે નમસ્કાર કરવા યોગ્ય છે ને પૂજવા યોગ્ય છે. પણ કોના માટે આ શબ્દ મૂક્યો ખબર? મહારાજ કે જે મારો થયો એને માટે હું આ શબ્દ મૂકું છું, પૂજવા યોગ્ય છે, નમસ્કાર કરવા યોગ્ય છે. બાકી જેને મારા સુધી દ્રષ્ટિ નથી પડી એને માટે એ અવતારો પણ ઉપાસના કરવા યોગ્ય છે. પણ તમારા માટે તો ઉપાસના કરો યોગ્ય હું જ છું. હવે કઈ સંશય રહ્યો? અને હવે સંશય રહ્યો ને તો ટળે નહીં તમારે, એમાં ફેર નહીં. હવે કઈ તપેલી નાખીના મગ નથી બાપતા, આવું કુકરમાં નાખ્યા છે, દહ સીટી વગાડીશ, ઓ અને તોય ન ચડે અને તોય કવડું રે, એ ભલે રહ્યું પછી કેમ કરવું કહો. છેલ્લે પણ મહારાજે મોક્ષની બીજી વાત બતાવી, એની સાથે કથા પૂરી કરશું. અને વળી શ્રીજી મહારાજ એમ વાર્તા કરે છે, એક દ્રવ્યાદિકનો લોભ તથા સ્ત્રીને વિશે બેઠ્યા ઉઠ્યાની વાસના તથા રસને વિશે જીહવાની આશક્તિ તથા દેહાભિમાન તથા કુસંગીમાં હેત રહી જાય તથા સંબંધીમાં હેત હોય એ છ વાના જેને હોય તેને કોઈ દિવસ જીવતે ને મરીને પણ સુખ તો ક્યારે થાય જ નહીં. મહારાજની ખાસિયતતા છે, તમે આખા વચનામૃતમાં જોશો ને તો ખબર પડશે, મહારાજ ઉપાસનાનું બહુ જોર દેખાડે અને તરત આજ્ઞાને પાછળ લાવે, અને ક્યારેક આજ્ઞાનું ખૂબ જોર બતાવે તુરંત પાછી ઉપાસનાને વાત લાવે. એટલે આજ્ઞાનું આટલું બધું જોર બતાવ્યું તરત આજ્ઞાને લાવ્યા, ઉપાસના આ જબ્બર જોર બતાવે પછી તરત મહારાજ આજ્ઞાને લાવ્યા. મહારાજ કહે ને તો ઉપાસનાનું જોરે બધાય હાવ મોકળ મૂકી દે કે આપણે કાંઈ કરવાની જરૂર નથી. મહારાજ કહે સાંભળો, ઉપાસના એવી સમજતા છે પણ આમાં કચાશ હશે તો ક્યાંય સુખ થાય નહીં. આપણે હમણાં વાત કરીને કે આ મહારાજ સમજાણ પછી શું કામ સુખ નથી થતું, આમાં ક્યાંક તકલીફ હશે, પોતપોતાનું લેવલ તપાસજો, આજે જ આ પડી જાય કાલ નહીં કે ખરેખર અહીંથી પાણી વહી જાય અને અહીંથી હવા નીકળી જાય બહાર. સજી મારે વાર્તા કરી છે, એક દ્રવ્યાદિકનો લોભ, દ્રવ્યની અંદર આશક્તિ છે મહારાજ કે એને કારણે એને સુખ થતું નથી. દ્રવ્યાદિકનો લોભ ત્યાગીને અને ગ્રસ્ત બે માટે મહારાજ મૂકે તો ત્યાગીને દ્રવ્યાદિકનો લોભ છે એમ કેમ કહેવાય? કારણ કે એનો ધન અડવાનું પણ નથી, તો કઈ રીતે હોઈ શકે? તો કે ત્યાગી જે છે એ પણ ધન આદિકને પ્રત્યક્ષ ન અડે તો ઇનડાયરેક્ટ એ પોતે ધન ઉપાર્જન થાય અને પોતાનું જ બની રહે એવો પ્રયાસ કરે. ઉપરાંત જે જે પદાર્થો રાખે તે તે પદાર્થો જરૂર કરતાં અધિકું રાખે, પદાર્થને ભેગા કરવાનો આગ્રહ રહે અને એ પદાર્થ પોતે જ યુઝ કરી શકે, એ પદાર્થને અન્યને આપતા મન અચકાય, ખચકાય મન, તો સમજવું એને પણ દ્રવ્યાદિકનો લોભ છે. ઉપરાંત પોતાને જે પદાર્થ છે એ ભગવાનના ભક્તો કે સંતોને અર્થે ન વાપરી શકાય તો સમજવું કે એને દ્રવ્યાદિકનો લોભ છે. અને ગ્રસ્ત ભગતને તરત દેખાય તમારે દ્રવ્યનો લોભ, સીધી વાત, મહારાજની આજ્ઞા લોપીને ધન પ્રાપ્તિ કરવાનો સંકલ્પ થાય એટલે સમજવું દ્રવ્યાદિકનો લોભ છે. નહીં કે કરોડો રૂપિયા કમાય એટલે લોભી છે, યાદ રાખજો, કરોડોને અબજો કમાય તો નિર્લોભી છે, અને ભલે ને પછી તૂટી જાય બધી આજ્ઞા લોપી નાખે ને મહિને 2000 કમાય તો એ લોભી છે, ભલે 2 જ કમાય. ભગવાનની આજ્ઞા લોપી અને ધન ઉપાર્જન થાય, અને ધન ઉપાર્જન કદાચ માનું આજ્ઞાલોપી નથી કર્યું, મારીની આજ્ઞામાં રહીને ધન ઉપાર્જન કર્યું, પરંતુ એ ધન મહારાજની આજ્ઞા પ્રમાણે વવરાય પણ નહીં. મહારાજ આજ્ઞા કરી નારાયણ ગીતામાં કે ધનાઢ્ય જે ગ્રહસ્થ ભક્તો છે તેણે મોટા મોટા મંદિરો કરાવવા, યજ્ઞ આગાદિક કરાવવા, એવી જે આજ્ઞા છે જે મહારાજની, એવા કાર્યની અંદર, શુભ કાર્યની અંદર પોતાનું ધન ન વવરાય, ભલે આજ્ઞા કિત રીતે ઉપાર્જન કર્યું તો પણ એની અંદર લોભ છે એમ સમજવું. પછી મહારાજ બીજી વાત બતાવે, સ્ત્રીની વિશે બેઠે બેઠેની વાસના. ત્યાગીને તો બેઠે બેઠેની વાસના શક્ય ન બને, કારણ કે એની ભેગું બેહવાનું હોય નહીં, પરંતુ તેમ છતાં ત્યાગીને એ સ્ત્રીઓની વાતો પુરુષોના માધ્યમથી સાંભળવાની ઈચ્છા રહેતી હોય, પુરુષોના માધ્યમથી સાંભળવાની ઈચ્છા રહે, અથવા તો સ્ત્રીનો સંકલ્પ પોતાના મનમાં થાય, અથવા તો સ્ત્રીઓનું વર્ણન એવી કહાનીઓ કે એવી વાતો વાંચવાનું મન થાય, તો સમજવું કે એને સ્ત્રીની વાસના છે. અને ગ્રહસ્થ જે ભક્ત છે એને પોતાની સ્ત્રી વિના અન્ય સ્ત્રીઓની સાથે બેસવાનું મન થાય, બેસે, એની સાથે વાતો કરવામાં મોજ આવે, લેવા દેવા વિના, કારણ કે એવું હોય કારણ વિના લો, તો મહારાજ કે એને પણ સ્ત્રીની વાસના છે, એનું કોઈ દી સુખ ન થાય. તો રસને વિશે જીહવાની આશક્તિ, ત્યાગીને રસને વિશે જીહવાની આશક્તિ તરત પકડાય કે મહારાજની આજ્ઞા છે કે લાકડાના પત્ર બધું ભેગું કરી, દાળ ભાત શાક રોટલી બધું ભેગું કરીને ત્રણ ચપ પાણી નાખી ચોળી મેળાવીને જમવું આજ્ઞા છે, આ પ્રમાણે ન જમાય તો સીધી આશક્તિ છે, એને માટે સીધો જ ઘા. એમાં પછી એવું નથી કે સ્વામીને કંઈ થતું નથી, સ્વામીને આમ છે, સ્વામીને તેમ છે, સ્વામી તો બ્રહ્મરૂપ બની ગયા, પોહાઈ રૂપ બની ગયા હોય, પણ મહારાજની આજ્ઞા છે એટલે મેળાવીને જમવું પડે. હા, એના માટે મારે છૂટ મૂકી, બીમાર હોય, સમજણ, બીમાર થઈ ગયા હોય મોટા, ડૉક્ટરે એને કીધું હોય, પણ એ બીમારીને પછી લિમિટ હોય, ખાવા જમતી વખતે જ બીમાર, અને પછી ઠેકડા મારે ત્યારે કાંઈ તકલીફ નહીં, એની વાત નથી. બીમાર તો પોતાનું હૃદય હા પાડે, અનેકનું હૃદય હા પાડે, એવી બીમારી હોય તો મારે છીટ મૂકી. ઉપરાંત વૃદ્ધ થઈ ગયા હોય, 80 વર્ષની ઉપર દાંતવાત પડી ગયા, એના માટેની વાત અલગ છે. બાકી તો ગમે તે સ્થિતિ હોય અને કાયમ ભગવાન નિત્યાયન દર્શન દેતા હોય, અને એ ભગવાનને પૂછી પૂછીને કામ કરે એમ નહીં, ભગવાન એને પૂછી પૂછીને કામ કરતા હોય, તોય પણ ત્યાગીએ મેળાવીને જ જમવું જોઈએ, લાકડાના પથ્થરમાં મેળાઈને પાણી નાખીને જ જમવું જોઈએ, ન જમે તો એને રસનાની અંદર ચોક્કસ આશક્તિ છે, એનો કોઈ નિષેધ ન કરી શકે. અને ગ્રસ્ત જે ભક્ત છે એને ઠાકોરીના થાળમાં જે બન્યું છે એ ભગવાનને સંભાળતા જમી લે તો એ નિસ્વાદી કહેવાય. એમાં એને 17 પ્રકારનું જોઈએ, આજે આ શાક છે, ઓલું શાક છે, આનો બનાવ્યું, કીધું તું ભીંડાનું બનાવજો, ગુવારનું કેમ બનાવ્યું, અને એવી રીતે એને ખાવા માટે ઝઘડારો રહેતા હોય તો એને પણ આ શક્તિ છે. પછી ચોથું, દેહાભિમાન. દેહાભિમાન હોય તો ત્યાગીને દેહાભિમાન કેવી રીતે, તો કે દેહાભિમાન હોય તો એને અવલંબન કરીને દેહની શુશ્રૂષા થાય, દેહની શુશ્રૂષા માને દેહને ગમે એવું જ થાય, ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને પણ દેહને સુખ થાય, માનો આ દેહને સુખ કરવા માટે કાંઈ તકલીફ વિના ગાડલું ખપે જ, તો દેહાભિમાન છે. ઢોલિયા પર તો હું જ પડે એ દેહાભિમાન છે. અને મહારાજની આજ્ઞાનું ઉલ્લંઘન કરી દેહની શુશ્રૂષા માટે આ પદાર્થ તો જોઈએ જ, તો એ દેહાભિમાન છે. પદાર્થનું ઉપાર્જન થાય દેહના નિભાવ માટે તો એનો દેહાભિમાન છે. અને ગ્રહસ્થને તો દેહાભિમાન જો હોય ને તો ભૂખા કાઢી નાખે. દેહાભિમાની ગ્રહસ્થ કોઈ દી આજ્ઞામાં ન રહી શકે, એને બધું જાણ્યા પછી પણ હોટલમાં ખાવા જવું જ પડે, એ દેહાભિમાન છે, સમજાય. અને મહારાજની આજ્ઞા છે કે જાડુ કપડું પહેરવું અને અંગ ન દેખાય એવું કપડું પહેરવું, તેમ છતાંય પણ આછું વસ્ત્ર પહેરાય અને પોતાનો અંગ દેખાયો વસ્ત્ર પહેરાય તો પણ એ દેહાભિમાન છે. ગ્રસ્થ માટે દેહાભિમાન, ત્યાગી માટે તો છે જ, ત્યાગી જાડુ કપડું ન પહેરે, ઝીણું આછું પહેરે, કલર નાખીને પહેરે, એ દેહાભિમાન છે, સમજાય. એ દેહાભિમાનનું મુખ્ય અંગ છે. દેહાભિમાન છે એટલે જ એને જાડુ કપડું ગમતું નથી, પછી હાંધેલું ગમતું નથી, પછી એને આ ધૂળ નાખેલું ગમતું નથી, એ દેહાભિમાન છે. એમ ગ્રહસ્થ ભક્તોને પણ આવી રીતે આજ્ઞાનું ઉલ્લંઘન કરી રહેવાય છે તો એ દેહાભિમાન છે. પછી ચોથું, પાંચમું, કુસંગીમાં હેત રહી જાય. કુસંગી મહેત રહી જાય, ભગવાનનો ભક્ત ન હોય, માનો ભગવાનનો ભક્ત ન હોય ત્યાગી માટે, અને તમામ કુલક્ષણ યુક્ત હોય, પરંતુ તેમ છતાંય એને પોતાને કંઈક સાનુકૂળ થાય એવું કંઈક કરી દીધું હોય, એથી કરીને એમાં પ્રીતિ રહી જાય અને એના માટે બધું જ ક્રિયા થાય, ભગવાનના ભક્ત કરતાં એની વિશે ભાવ અધિક થઈ જાય. એમાં બે વિભાગ કરજો. ક્યારેક બની શકે કે લોક વ્યવહાર રાખવો પડે, વાત અલગ છે. દાખલા તરીકે અહીં તમે બધા બેઠા, નીચે બેઠા છો અને તમે કેટલા પાછળ ભક્તો બેઠા છો, પણ અહીંયા જ કોઈ તાલુકા પ્રમુખ આવ્યો હોય કે કોઈક મોટો માણસ એને આગળ બેહવાનું પડે, એ તો મારા જ વ્યવહાર કીધો, પણ એનો ભાર પડી જાય, સમજણ, એનો ભાર પડી જાય, એની યાદગીરી પણ રહે, એને માટે એ રાજી થયા જ બધી ક્રિયા થાય, તો એને કુસંગીમાં હેત કહેવાય. અને તમારા ગ્રહસ્થને તો દેહના સંબંધી હોય ને બધા, હાવ કુસંગી હોય તોય પણ એનો પક્ષ રહે, ભગવાનના ભક્તનો પક્ષ રહે નહીં, ભગવાનના સાધુનો પક્ષ ન રહે, પણ એવા જે કુસંગી હોય, બે બાજુ હોય, એક બાજુ ભગવાનના ભક્ત છે ને એક બાજુ કુસંગી છે, બે છે, પણ કુસંગીનો પક્ષ રહે, ભગવાનના ભક્તનો પક્ષ ન રહે, તો કુસંગીમાં એ થમું. દાખલા તરીકે પાર્ટનર છે, પોતાનો ભાગીદાર છે, બરાબર છે, અને બીજી બાજુ ભગવાનનો કોઈ ભક્ત છે, બંનેની વિશે કાંઈ તકલીફ થાય ત્યારે ભગવાનના ભક્તનો પક્ષ ન રહે અને પાર્ટનરનો પક્ષ રહે, તો કુસંગીમાં હેત રહી ગયો, સમજવું. અને સંબંધીને હેત તો બહુ સમજાવી વાત છે. અને મહારાજ કહે સંબંધીમાં હેત હોય, સંબંધીમાં હેત ત્યાગી માટે તો માનો કે સીધો પ્રસંગ તો રખાય નહીં, પણ ખબર પડે કે ભાઈને ધંધામાં ખોટ ગઈ છે ને આને દુઃખ થાય હૃદયમાં, તો એને સંબંધીમાં હેત કહેવાય. સંબંધીમાં કોઈ બીમાર પડી ગયું છે, સીધો ન પૂછે તો આડક રીતે પૂછે, ઓલાને કેમ છે હવે, તો એ સંબંધીમાં હેત કહેવાય. ડાયરેક્ટ એની ને ઇનડાયરેક્ટ એની એક ગાન બે કટકા જ હોય એમ તો હેત ન કહેવાય. અને એથી આગળ જાય તો એને મોટી કોઈ આપત્તિ આવી પડી હોય તો ડાયરેક્ટ નહીં, ઇનડાયરેક્ટ કોઈ હરિભગતના માધ્યમથી પણ એને મદદ કરાવાય, તો એને દેહના સંબંધીમાં હેત છે એમ સમજવું. કાંઈ ન કરે, ધંધામાં જોડી દી કોક ન્યારે, તોય પણ એને સંબંધીમાં હેત છે એમ સમજવું. પણ મહારાજ કહે કે જે સાધુને સુખી થવું હોય એને એકવાર સંસાર છોડ્યા પછી એમ જ માનવું કે મારો એક દેહ પડી ગયો ને હવે નવો જન્મ છે, અને નવો જે જન્મ એમાં સંબંધી બધા ભગવાનના સંતો ને ભક્તો ને આચાર્ય મારે છે, બીજું કોઈ સંબંધી છે જ નહીં, એટલે ઓલી ઉપાધિ રહે. અને મહારાજ કે તો એ સંબંધીના હેતમાંથી બહાર નીકળ્યો કહેવાય. અને ગ્રહસ્થ જે હોય એને તો દેહના સંબંધીમાં હેત જ્યારે હોય એ ખબર ક્યારે પડે, તો કે એક બાજુ ભગવાનનો ભગત બીમાર થયો હોય અને એક બાજુ પોતાનો ભાઈ બીમાર થયો હોય, અને એ વખતે ભગવાનના ભક્ત માટે દુઃખ ન થાય એટલું પોતાના ભાઈ માટે દુઃખ થાય, અથવા તો ભગવાનના ભક્ત ક્યારે કોઈ આપત્તિમાં આવી ગયા હોય ત્યારે એને કોઈ મદદ ન થાય, અને મદદ માગે તો કે ના હમણાં આમ છે તેમ છે, અને પોતાનો ભાઈ કે પોતાના સંબંધી તકલીફમાં આવી ગયા હોય તો એને માટે સર્વ મદદ થાય, તો સમજવું સંબંધીમાં હેત છે. પણ ભગવાનના ભક્તની સ્થિતિ કેવી હોવી જોઈએ, કમળસિંહ વાજા જેવી, નહીં સોરી ઝીણાભાઈ જેવી. ઝીણાભાઈને ભગવાનના ભક્તમાં હેત હતું, અદીબાને સંબંધીમાં હેત હતું. તે કમળસિંહ વાજા બીમાર થયા, ઝીણાભાઈ કીધું બેન ઓલા તીખા મરી વાટીને લાવો ને જરાક માથું દુખે છે, તો ભાઈ ઘરમાં મરી તો ખલાસ થઈ ગયા. ઝીણાભાઈને ખબર હતી મરી છે પણ આપવા નથી, ત્રીજે દાડે પોતે હોઈ ગયા. કેમ ભાઈ હોઈ ગયા, તો મને માથું દુખે છે. અદીબા વાટીને લાવ્યા મરી, શું કામ લાવ્યા, પોતાનો ભાઈ હતો એટલે સંબંધી હેત, ઓલો ભગવાનનો ભક્ત હતો પણ સંબંધી નહોતો તેના માટે ન સેવા થઈ. અદીબા વાટક્યો લઈને આવ્યા, કેમ બેન આવ્યું, તો લાવો ભાઈ જરાક માથું દુખે ને માથે જરાક મરી બા છોપડી દો, પણ ઘરમાં નહોતા ને તો પડ્યા હતા, પણ એમ થયું કેટલા કારે કામ લાગશે. ઝીણાભાઈ હાથમાં વાટક્યો લઈને ફરફરતો ઘા કર્યો, ભગવાનના ભક્તને જરૂરી ત્યારે ત્યારે તારી પાસે મરી ન નીકળ્યા, અને આજ તારા દેહનો હું સંબંધી છું, ભાઈ છું, એટલે મરી લાવી. સાંભળ, ભગવાનના ભક્ત માટે જ વસ્તુ કામ ન લાગે, મારા માટે ક્યારે હોય જ ન શકે, એ મરી તો કામના નહીં. આજથી મરીનો સંબંધ તો મારે ન રહે પણ તારોય ન રહે. આજથી તું મારી બેન ને હું તારો ભાઈ નહીં, આજથી મને કોઈ દી ભાઈ કરીને બોલાવીશ નહીં. ત્યારે એને ચોખ્ખો સંબંધ ટળો કહેવાય. બાકી ભાઈ માટે થાય, વેવાય માટે થાય, વેવાય વેલા માટે બધી મહેનત થાય, ભગવાનના ભગત માટે ન થાય તો એ સંબંધીમાં હેત રહી ગયું કહેવાય. અને એ રહેશે શું થશે, તો મહારાજ કીધું એ છવાના જેને હોય તેને કોઈ દિવસ જીવતે ને મરીને પણ સુખ તો ક્યારે થાય જ નહીં. માટે જેને સુખ ઈચ્છવું હોય તેને એવા સ્વભાવ હોય તો ટાળવા અને નિવૃત્તિ પર થવું ને બરોબરિયાની સોબત ન રાખવી. નિવૃત્તિ પર થવું સ્વભાવ હોય તો બરોબરિયાની સોબત ન રાખવી. બરોબરિયા એટલે શું? હરખી હરખી ઉંમરના. અને જો હરખી હરખી ઉંમરના કહે ને તો તમારે એકને ભેગું રહેવાય એમ જ નથી. જો બરોબરિયા એટલે એકબીજાનો ભાર ન પડે એને કહેવાય બરોબરિયા. એક ભલે 80 વર્ષનો એક 20 વર્ષના હોય અને 80 વર્ષના દાદા 20 વર્ષના ને કાંઈક કામ સીધે તો 19 નવરો કિલ્લો તમારે કરવું હોય તો એનું શું કહેવાય? બરોબરિયા. પણ એક જગ્યાએ મેં જોયું હતું 2-3 વર્ષ પહેલાં, એક 70 વર્ષના સાધુએ, એક નાના સાધુ 17-18 વર્ષના હશે, એને કામ સીંધ્યું કાંઈક તો કે જ્યારે ત્યારે મને હું સિંધ સિંધ કરો, બીજા કોઈ નથી દેખાતા, મેં કહેવાય મરવાનો. એનું શું કહેવાય? બરોબરિયા. પણ મહારાજ કે બરોબરિયાની સોબત ન કરવી. અને દેહભિમાને રહિત ને વૈરાગયુક્ત અને ભગવાનનું અલ્પ વચન હોય તેમાં ફેર પડે તો મહત વચનમાં ફેર પડ્યો હોય તે માનતા હોય એવા જે ભગવત ભક્ત મોટા સાધુ તે સંગાથી પોતાના જીવને જડી દેવો. અહીં નાને મોટે મહારાજ બતાવી, ત્રણ વસ્તુ બતાવી મહારાજ. કઈ? દેહભિમાન રહિત, વૈરાગયુક્ત, ભગવાન અલ્પ વચનમાં ફેર પડે તો મહત્વ વચનમાં ફેર પડતો હોય એને મહારાજ મોટા કહેતા. એ ગ્રહસ્થ હોય તો મોટો છે, ત્યાગી હોય તો મોટો છે, બાકી 80 વર્ષ થઈ ગયા હોય પણ આમ ત્રણેયમાં ત્યાગી ન હોય ને તો એ નાનો જ છે. મહારાજ કે એની સાથે પોતાના જીવને જડી દેવો. જડ્યો કોને કહેવાય? અહીંયા મહારાજે ખાલી ભેગું રહેવું એમ નથી કીધું, એવા સાધુ ભેગું રહેવું એમ કીધું એમ ન કીધું, એની સાથે જીવને જડી દેવો. જડ્યો ક્યારે કહેવાય? એના સંકલ્પે જ પોતે જિંદગી જીવી શકે, એનો સંકલ્પ એ પોતાનો સંકલ્પ, ત્યારે જડ્યો કહેવાય. ગમે એવો પોતે ઠેરાવ કર્યો હોય અને એમ કહે ભગત આમ નથી કરવું અને ઈ સેકન્ડે સંકલ્પ ઠેરા ફેરવી નાખે ત્યારે જડ્યો કહેવાય. અર્જુન શ્રી દરબાર નિગુણદાસ સમયે એવો જીવ જડ્યો હતો. તે પોતા પાસે બહુ મોટી સંપત્તિ, જોકે પ્રથમ તો એ મોટા પેશાય હતા, પણ એકવાર ઘટના એવી ઘટી કે કોઈ ભગવાનનો ભગત સ્વામિનારાયણનો આશ્રિત કંઈક પકડાણો ચોરીમાં, એટલે આણે લઈને એને ખોટી મારી અને ઓલાને મોઢામાં સ્વામિનારાયણ શબ્દ નીકળ્યા. આ તો ખરેખર અર્જુનસિંહ દરબાર એટલે ખરેખર આ ભગવાન એકાંતિક ભક્ત. તરત ચમક્યા, તું સ્વામિનારાયણનો આશ્રિત છો? તો કે હા સાહેબ. પણ તું ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત અને તે ચોરી કરી? ઓલો કે સાહેબ મેં ચોરી નથી કરી, મારું ખોટું નામ છે, હું કદી ન કરું, મારે એની આજ્ઞા પડી વસ્તુ ન લો, ચોરી કેમ કરું? અને એ જ વખતે અર્જુનસિંહ દરબારની આંખોમાં આહુડા ભરાઈ ગયા અને એ જ સમયે એણે ત્યાં ત્યાં રાજીનામું લખી આપ્યું કે જે નોકરી મને ભગવાનના ભક્તનો દ્રોહ કરાવે એ નોકરી મારે ન જોઈએ. નોકરીમાં રાજીનામું આપીને સીધા જેતપુર આવ્યા. નિગુણદાસ સ્વામી અતિશય હેત, સ્વામી પાસે આવી, મહાપુરુષદાસ નિગુણદાસ સ્વામી અતિશય હેત સ્વામી પાસે આવ્યા. સ્વામીને દંડવડ કર્યા, દંડવડ કરીને કે સ્વામી નોકરીમાંથી રાજીનામું આપીને આવ્યો. સ્વામી કે કેમ? બધી વાત કરી અને સ્વામીને કે સ્વામી જેની અંદર ભગવાનના ભક્તનો દ્રોહ થાય એ નોકરી મારે ન જોઈએ. સ્વામી રાજી થયા. સ્વામી કે સારું જાઓ ધંધો કરો, મહારાજ ભળશે, પણ અમે કેવી તેથી બંધ કરી દીજો. તો ભલે સ્વામી. અને પછી ધંધો કરો, બહુ સફળતા મળે, ખૂબ ધન કમાણા. એકવાર સ્વામીના દર્શન કરવા આવ્યા, તમે વિચારો એ વખતે એની પાસે ફોર વ્હીલ ગાડી આજથી 60 વર્ષ પહેલાં હતી. લો આખા સૌરાષ્ટ્રમાં કોઈની પાસે નથી, તેની પાસે હતી. એનો બંગલો હમણાં 7-8 વર્ષ પહેલાં રાજકોટમાં વેચ્યો, કંઈક 5 કરોડ રૂપિયાની કિંમતે. આવા ધનાઢ્ય પોતે બન્યા. અને જ્યારે સ્વામી પાસે દર્શન કરવા આવે ત્યારે કેટલાય ગુમાસ્તાઓ બધા હારે હોય, પણ ગાડી પોતે સ્વામીને જોતી ત્યાં સુધી યુઝ ન કરે, ઉપયોગ ન કરે એવી ટેક. સ્વામીના દર્શન કરવા આવ્યા, દંડવડ કર્યા, એટલે સ્વામીના મોઢામાં એટલા શબ્દ નીકળ્યા, અર્જુનસિંહ ક્યાં સુધી મથમથ કરવું છે? અને અર્જુનસિંહ દરબારના મોઢામાં શબ્દ નીકળ્યા, સ્વામી તમારી આજ્ઞા નથી ત્યાં સુધી. અને એની સાથે લાખો રૂપિયાના સોદા કરેલા, સાથે માણસોની પાસે ચિઠ્ઠી લખાવી મોકલી દેતા, બધા સોદા કેન્સલ કરી નાખ્યા. એમ એની સોદા પૂરો થાય પછી બંધ કરી છે. એ સેકન્ડે ધંધો બધો હંકેલ લીધો. આને કહેવાય આત્મબુદ્ધિ. જેતપુરની અંદર મંદિર જે છે ને એમાં બે વ્યક્તિ આખું મંદિર બનાવ્યું છે, અર્જુનસિંહ દરબાર અને ઘીવાળા છે. મંદિરની અંદર બેનું સ્ટેચ્યુ પણ છે અર્જુનસિંહ દરબારનું. સ્વામી એટલું બધું હેત. સ્વામી છેલ્લી અવસ્થામાં હતા ને એટલે અવસ્થા તો શરીર થયો, શરીરનું કામ કરે. સ્વામીને કફનું થોડુંક રહેતું. સ્વામી થૂકવા જાય ને તો 500 રૂપિયાનો માથે સાફો બાંધ્યો હોય સોનાના તારથી ગૂંથેલો, હેઠો ઉતારે અને કે સ્વામી આમાં થૂકો, સાફામાં થૂકો, સ્વામી ન થૂકે એટલું સમયને રહેત. અને છેલ્લે સ્વામી જ્યારે ધામમાં જવાનું થયા ને ત્યારે સ્વામીને એક સેકન્ડ છોડે નહીં. સ્વામી બહુ આગ્રહ કર્યો, તમે રાજકોટ જાઓ, ઘણા દિવસથી નથી ગયા. સ્વામીને કે ના આવો, હું જાઉં પાછળ જતા રહ્યો હતો. સ્વામી કે નહીં જાઓ, જાઓ ને તમે. પછી પરાણે રાજકોટ મોકલ્યા. રાજકોટ ગયા ને સ્વામી પાછળથી છેલ્લે છોડી દીધું. અને અર્જુનસિંહ દરબારને ખબર પડી, તુરંત આવ્યા આવ્યા પણ સ્વામી ધામમાં જતા રહેલા. બધા પાલખી તૈયાર કરતા હતા. અર્જુનસિંહ દરબાર સ્વામીને ભેટી પડ્યા. અગ્નિ સંસ્કાર ન કરવા દઉં કે બોલે કે પણ આવી અઠાગ્રહ ન આલે તો ન કરવા દો. મને સ્વામી કીધું તું ધામમાં નહીં જાવ, હું કામ વૈયા ગયા માટે ન કરવા દો. બહુ બધા સમજાયા પણ એકના બે ન થાય અર્જુનસિંહ દરબાર. અને એ જ વખતે સ્વામી ફરીવાર પાછા જાગૃત થયા અને કીધું અર્જુનસિંહ આવી અઠ ન પકડાય તો કે તમે હું કામ મને ધોખો દન જતા રહ્યા, તેમ વચન આપ્યું તો વચન હું કામ તેમ ભંગ કર્યું, અઠાગ્રહ કરું જ ને. સ્વામી કે હવે દર્શન આપ્યું હવે કાંઈ છે તો હવે તમે તાર જાઓ જ જાઓ. આનું નામ કહેવાય આત્મબુદ્ધિ, આનું નામ જીવ જડ્યો કહેવાય. મહારાજ કે જીવને જડી દે ને તેના વચનમાં મન કર્મ વચને વર્તુન વિષયના સંબંધથી તો છેટે જવું. આ એક બહુ મહત્વની વાત બતાવી કે આવા કોઈ મોટા સંતની સાથે ભક્તની સાથે જીવ જડ્યો હોય તો એ પાછો વિષયનો પ્રસંગ તો કરવો જ નહીં. વિષય તો ભયંકર છે, નહીંતર શું થાય ખબર? હવે તો આપણે મોટા સંતારી છે, હવે ગમે એમ વર્તીએ તો વાંધો નહીં, મારે ના પાડી દીધી. ગમે એવા મોટા સંતારી હતો હોય તોય પણ પોતે પોતાના નિયમમાં તો ખબરદાર થઈને રહેવું, પણ એનો સંબંધ પોતાના નિયમનો ત્યાગ કરીને થવા દેવો નહીં. ને જો વિષયનો સંબંધ કરવા માંડે તો એનો ઠા રહે જ નહીં, એ સિદ્ધાંત વાર્તા છે. જીવ જડ્યો હોય પછી જો પ્રસંગ કરવા માંડે તો એનો ઠા ન રહે તો ઓલાનો તો ઠા રહે જ છે એમ કહો. માટે ભગવાનના ભક્તો આ પ્રસંગ થયા પછી પણ વિષયનો પ્રસંગ તો કરે જ નહીં, માને મહારાજની બાંધેલી જે મર્યાદા આજ્ઞા એનો ભંગ તો કોઈ કાળે કરે જ નહીં, તો જ એ પાર પડે સિદ્ધાંત વાર્તા છે. ઇતિ વચનામૃતમ 38મું થયું. સહજાનંદ સ્વામી મહારાજ.